நமோதுவே சௌரியந்தானம் நமோதுவே சௌ சிதானம் நமோதுவே சௌ ஆயிரியானம் நமோதுவே சௌ ஜாயானம் நமோதுவே சௌ திருதாவதி சாவணம் ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்வோம் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழமோகி மங்களம் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் சுவானுபூத்தியாசகாஸ்தி சுவாய் பவாய சர்வாணி டீகா தத்துவோப்பி டிலா மனஸ் நீமா பத் மூணு வியாக்கியா கரெ યથાર જાણે પોતાના પરના પોતાના પછી ભેળવીને જાણે દ્રવ્યને તે સમ્યક દ્રષ્ટિ છે. અહીં હવે એમ બતાવે છે કે ધતુરો પીધેલા માણસની માફક ધતુરો પીધો એ બજાને બીજી રીતે દેખે ધતુરાના ઓલામાં એમ જીવને જે પૂર્વે વર્ણવેલા દ્રવગુણને પર્યાય દ્રવગુણ પર્યાય વિશે પૂર્વે કયા એવા દ્રવગુણ પર્યાય વિશે પૂર્વે કહ્યું તું ને કે અર્યંતના દ્રવગુણ પર્યાય અને એ જ પ્રમાણે પોતાના દ્રવગુણ પર્યાય એને પછી પર્યાય ગુણને પણ દ્રવ્યમાં ભેળવીને દ્રવ્યનો અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એ પૂર્વે વર્ણવેલા દ્રવ્યગુણને પર્યાય વિશે તત્વ પ્રતિપ્રતિ લક્ષણ મૂંઢભાવ વાસ્તવિક તત્વની અપ્રાપ્તિ વાસ્તવિક તત્વની તત્વનું અજ્ઞાન વાસ્તવિક તત્વનું અસમજણ વાસ્તવિક તત્વનો અનિર્ણય એ જેનું લક્ષણ છે એવો મોહ એવો મૂંઢ ભાવ ક્યાંક પણ પરદ્રવ્યગુણ પરદ પર્યાયમાં પોતામાં પોતા પણ માની અને ત્યાં રોકાઈ ગયો છે એ કહે છે. દ્રવ્યગુણ પર્યાય વિશે તત્વ પ્રતિપત્તિ વાસ્તવિક તત્વની અણસમજણને લઈને મૂંઢભાવ તે ખરેખર મોહ છે. તે મોહથી નિજરૂપ આસાદિત હોવાથી વાસ્તવિક તત્વના અજ્ઞાનને લઈને પોતાનું વાસ્તવિક તત્વ ત્યાં અજ્ઞાનથી ઢંકાયું છે. ભગવાન જે આત્મા દ્રવ્ય એટલે જ કાયમ રહેનારું અન્વય ગુણ એટલે એની સાથે રહેલા ગુણો વિશેષને સમાન આત્માના જ્ઞાનાદી ગુણો અસ્તિત્વ વિશેષ અસ્તિત્વ આદિ સમાન એમ બીજાના પણ એના ગુણો વિશેષ સમાન એનું જે વર્ણન જે કહ્યું હતું તેમાં મોહથી નિજરૂપ આચ્છાદિત હોવાથી તે સ્વરૂપના વાસ્તવિક અણસમજણને લઈને કર્મથી ઢંકાઈ ગયો છે એમ નથી કહ્યું. વાસ્તવિક પોતાનું સ્વરૂપ દ્રવગુણને પર્યાય અને પરનું દ્રવગુણ પર્યાય એની ભિન્નતાના ભાન વિના એના અજ્ઞાનને લઈને, અણસમજણને લઈને વાસ્તવિક તત્વ પોતાનું છે તે ઢંકાઈ ગયું છે. આસાદી થઈ ગયું, અજ્ઞાન આસાદિત એને લઈને થયું છે. એમ કહ્યું ને, તત્વનું અણસમજણ, અજ્ઞાન, અનિર્ણય એવો જે મૂંડ ભાવ તે ખરે મોહ, તે મોહથી નિશા આસાદીન છે, કર્મથી આસાદીન છે એમને કહ્યું. વર્ગર તો વસ્તુ ભિન્ન છે તદ્દન, જેના ઉત્પાદ થઈને ધ્રુવ જેના સ્વતંત્ર સત્તામાં છે, આના ઉત્પાદ થઈને ધ્રુવ પોતાના અસ્તિત્વના સત્તામાં છે. એટલે પરને લઈને આમાં કંઈ આચ્છાદિત થાય ઢંક જડને એમ નથી. પોતાના વાસ્તવિક તત્વને અણસમજણથી અથવા બીજાના પણ વાસ્તવિક તત્વના અણસમજણથી સ્વ પર બે, સ્વ એક અને બીજા અનંત, એ બધાના દ્રવગુણ પર્યાયો જે રીતે પોતાના અસ્તિત્વમાં છે તે રીતે નહીં સમજતા, અનિર્ણયમાં, નિશંક ન થતા શંકામાં ઢંકાઈ ગયો હોવાથી આત્મા પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે શરીર, વાણી, કર્મ, પૈસા, ઈસ્ત્રી, કુટુંબ, પરિવાર, દીકરો, દીકરા, દીકરીઓ, બાપ, મા, બેટા, એ બધા પરદ્રવ્ય છે. પરદ્રવ્યને લઈને કંઈક પણ મને મારું અસ્તિત્વ ટકી રહે છે એવી માન્યતા છે, મૂંડ છે. બાહ્ય પદાર્થો અનુકૂળતા પણ સાતાના ઉદયથી હોય તો ઠીક પડે, અસાતાના ઉદયથી પ્રતિકૂળ હોય તો ઠીક પડે, તો એ વાસ્તવિક દ્રષ્ટિ જ વિપરીત છે. પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે ખરેખર તો પરદ્રવ્ય જે શરીર, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, લક્ષ્મી, મકાન, એ પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે માને છે ને, પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે સમજીને, ત્યાં છે નો શબ્દ, અંગીકાર કરીને, દીકરો એ મારો છે, બાપ મારા છે, પિતા મારા પિતા, મારી મા છે, મારો દીકરો છે, મારા મકાન છે, મારા પૈસા છે, મારી આબરૂ જગતમાં છે, એ પરદ્રવ્યને પોતાપણે માને છે. ખરેખર તો પરદ્રવ્યને પોતાપણે માને, પરગુણને સ્વગુણપણે માને. અહીંયા પછી છે પરગુણ પરના, એને પોતા તરીકે માને, મારો દીકરો હુશિયાર થયો તો હું છું ને. હુશિયાર કેવો કહો ને, જ્ઞાનનો સૂક્ષ્મ હોય તે દિશા તે અજ્ઞાન છે, એમાં તે એની છે, મને એમ તારે હું. છોકરો 10,000, 15,000, 20,000 ના પગારે ચડ્યો, કામે સાંભળ્યું, ઊંડે ઊંડે રાજીપો થાય, એકલો પરના ગુણ ને પરના દ્રવ્યને પોતાના માને. મૂંડ છે, મોહ છે, એથી સ્વતત્વ ઢંકાઈ ગયું છે. ફરજ ફરજ કેજો હતો. એની ફરજ તો સ્વતર્ફ ની દ્રષ્ટિ કરીને ઠરવું એ એની ફરજ છે. એ જ વસ્તુ છે, સ્વાર્થી જ વસ્તુ છે. પોતાના પ્રયોજન ને સાધવા અજ્ઞાની પર ને પોતાનું માને છે. આય તો દેવગુરુ ને શાસ્ત્ર પર છે, એ પરદ્રવ છે. મંદિર પરદ્રવ છે, ગિરનાર સમેત શિખર શેત્રુંજય એ પરદ્રવ છે. પરદ્રવ ને પોતા પણ એ માને અમારા છે. શત્રુંજય અમારો છે, ગિરનાર અમારો, ભગવાન ત્યાં પધાર્યા મોક્ષ. સમિત શિખર તો અમ તીર્થંકરો પધાર્યા, એ સમિત શિખર અમારું છે. એ પરદ્રવ ને સ્વદ્રવ તરીકે નિર્ણય કરી અણસમજણમાં મોહપણે મૂંઝાઈ ગયો છે કે છે, એમ પરગુણ ને પોતાના ગુણ ને માને છે ને. પરગુણ ને સ્વગુણ પણ કોક દીકરો વધી ગયો આબરૂમાં પૈસા માટે, હું વધી ગયો, પરનો સૂક્ષ્મ વધી ગયો, જ્ઞાન નો તો એ માને કે એટલો મને લાભ છે ને, એ વધી ગયો. તો પરગુણ ને પોતાના માન્યા. અને પર પર્યાય ને સ્વપર્યાય પણ સમજીને સીધાદી પર્યાય, રાગાદી પર્યાય, પરની સિદ્ધની પર્યાય, રાગની પર્યાય, એ બધી પર પર્યાયો છે. દેખાવામાં જે આવે છે એ બધી પર્યાય ઉપર છે. ગુણ ને દ્રવ તો સામાન છે, એની વિશેષ પર્યાયો જે છે એને લઈને મને જ્ઞાન થયું. અને એ મારા એ પર્યાય મારી છે. આ શાસ્ત્રની પર્યાય પણ મારી છે. અને એ શાસ્ત્રની પર્યાયથી મને જ્ઞાન થાય. એ પર પર્યાયને પોતાની પર્યાય માને છે. એમાં હું સ્ત્રી ને દીકરા ને દીકરી હું. એના પ્રેમમાં ફસાણો. અને એની પર્યાય જે જડની છે શરીરની, એને સુંદર માનીને મને એનાથી સુખ થાય છે, ઠીક પડે છે, અનુકૂળ પડે છે. એ બધું પર પર્યાયને પોતાને માનીને મિથ્યાતને સેવીને સ્વરૂપને ઢાંકી દે છે. આમ છે. બાપુજી કરે મનસુખભાઈ મારી સુમનભાઈ બાપુજી બાપુજી કરે ત્યાં પગદા બેન બાપુજી કરે 6-8 હજારનો પગાર. કરે ને દાદા શું કરો, કોણ દાદો ને કોણ બાપુ. મારું હોય તે જુદું રહે નહીં, અને જુદું રહે તે મારું થાય નહીં. જુદાપણે જેનું અસ્તિત્વ છે તેના દ્રવ્ય ગુણ પર્યાયનું અસ્તિત્વ મારાથી જુદાપણે છે, તેના અસ્તિત્વના અંશથી મારું અસ્તિત્વ છે. આખી વાત છે. આ શરીરના અવયવ સુંદર લાગે, ઇન્દ્રિયના 5 ઇન્દ્રિયના પુષ્ટ, એ પર્યાય મારી છે. અને મને અનુકૂળ શરીર છે એ પર પર્યાય ને પોતાની માને એ પોતાને ઢાંકી દીધો છે. આહા, પોતાના સ્વરૂપને જાણવા પડદા નાખ્યા, આગળ કામ છે બાપુ. આહા, પર પર્યાય ને સ્વપર્યાય પણ સમજી એ બધું વિલંબધ માહી લઈ લઉં. પરદ્રવ્યને સ્વદ્રવ્ય પણ સમજી, સ્પરગુણને સ્વગુણ પણ સમજી, પર પર્યાય ને સ્વપર્યાય પણ સમજી. આ મેશુભની પર્યાય, લાડવાની પર્યાય, રસગુલ્લાની પર્યાય, આ ઢોકળાની પર્યાય, મરચાની પર્યાય, ખાકરની પર્યાય, એ બધી પર્યાયો છે જળની. એને લઈને મને એનું જ્ઞાન થાય છે. એ મારા છે માનું, એ તો વળી મા મુંડતા છે. હા હા હા, પણ એની પર્યાયોને દેખું છું એથી મને મને જ્ઞાન થાય છે. એ પર્યાય ને પોતાની પર્યાય માને છે. હા હા હા, બહુ એને ફેરવું પડે. રહેવું બધા માં અને બધાથી એકલો જુદો છું. બધામાં રહ્યો છું એ માને છે. રહ્યો છે પોતાનો ઉત્પાદ હોય ધ્રુવની સત્તાના સિત્તમાં છે દેખાવ. આત્મદ્રવ્ય તો પોતાનો ઉત્પાદ હોય ને ધ્રુવ, પર્યાયનું અસ્તિત્વ ને ધ્રુવનું અસ્તિત્વ બસ એટલામાં છે, અનાદિથી એટલામાં છે. કોઈ 103 માં આવ્યું છે ને, 103 ગાથા સમસ્યા, કોઈ દરેક ગુણ પર્યાય બીજામાં સંક્રમતો નથી. હા હા હા, અને પરનો અને સ્વમાં બે વચ્ચે તો અત્યંત અભાવનો ગઢ બાંધ્યો છે. અને એ ગઢને તોડી શકે છે ભગવાનનું અસ્તિત્વ આત્માનું? દ્રિગુણ પર્યાય અને જળ કર્મ શરીર વાણી મનનું અસ્તિત્વ બે વચ્ચે તો અત્યંત અત્યંત અભાવનો ગઢ બાંધ્યો છે. એ ગઢને તોડીને પરનું અસ્તિત્વ પોતાનું થાય? આવું કામ છે. વાલામાં વાલી અર્ધાંગના અમારી આ ધર્મપત્ની છે. ઊંડાણમાં તો પ્રેમ છે. પતિને એમ કે અમારા પતિદેવ છે. અરે પ્રભુ, કોણ પતિદેવ, કોના બાપા? એ પરદ્રવ ગુણ પર્યાય ને સ્વદ્રવ ગુણ પર્યાય મેં માં માને છે. આગલી વાત છે ભાઈ, એક દ્રવ વચ્ચે બીજા દ્રવ વચ્ચે અત્યંત અભાવ, ત્રિકાળી અભાવ, ત્રણે કાળ્યા ભાવ, નિબૂધમાં અનંત આત્મા રહ્યા ભેગા, છતાં એક આત્મામાં અને બીજા આત્મા વચ્ચે અત્યંત અભાવ, તેની સાથે તેજસને કારણ શરીરના અનંત રજકણો પણ ભેગા, એક રજકણને ભગવાન વચ્ચે આત્મા વચ્ચે અત્યંત અભાવ. શ્લેષ સંબંધને એમાં વાંધા છે ને મોટા, કર્મની હારી શ્લેષ સંબંધ છે. ફૂલચંદ જેમ આવરણી મધ્યની એમ કે ભાઈ, કેની હારી સંબંધ ભાઈ? સર્વે સંબંધો નાસ્તી, બે બહેમ આવ્યું નહીં, બે કળશ. હા હા હા, નિમિત્ત સંબંધ નો અર્થ કે નથી નિમિત્ત ની પર્યાય નિમિત્ત નિમિત્તમાં નૈમિત્તિક ની પર્યાય નિમિત્તમાં, અને તે પણ તેના સકાળે તે થાય તે નિમિત્ત છે માટે થાય છે એમ નથી, તે નિમિત્ત ને અહીંયા પર્યાય છે માટે આવવું પડે છે એમ એ નથી. હા હા હા, આવા અનંત અનંત પદાર્થોના દ્રવગુણ પર્યાયો એકને ભૂલીને બીજાને ભાળે છે, અને તે ભાળવામાં તેનું ભાન ત્યાં રોકાય. હા 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 હા, એમ કે છે જાણનારને જાણવામાં ન જાય, જાણનારને જાણવામાં ન જાય, અને જાણનારો પરને જાણે તેમાં એમાં રોકાઈ જાય. હા હા હા, એ પરદ્રવ્યને પરની પર્યાયને પોતાની માની છે. આ શું કામ બાપુ, જસ્તાસનમાં રહીને પણ સમ્યક દર્શન કોઈ એવી ચીજ છે કે જેને રાગની વચ્ચે પણ અચંત અભાવ. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એને દયાદાન ને ભગવાનની ભક્તિના રાગ વચ્ચે અત્યંત અભાવ, અધ્યાત્મનો અત્યંત અભાવ. આગમના ચાર અભાવ છે એમાં, એનો જુદી વાત છે. પ્રાગ ભાવ, પ્રદ્રુમ ભાવ, આનંદ ભાવ. હા હા, એને ઠેકાણે કંઈ પણ મારે ને બીજાને સંબંધ બંધ છે એ પર પર્યાયને પોતાની માને છે. ખરેખર તો રાગનો પણ પર્યાય નિહારી સ્વભાવને સંબંધ છે, એ પણ પર પર્યાયને પોતાની પર્યાય માને છે. આટલે બધે જાણવું એમ છે, વસ્તુ સ્થિતિ જેવી છે. ત્યાં એ ક્યાંક ગણતરીથી અસત કરી ઉભું કર્યું છે. સતને ઉભું કરવા માટે તો કેટલાય કુતર્કો જોઈએ. આ તો સતને સતુર તરીકે માં તો જે છે એમાં તો એ રીતે છે, એને સિદ્ધ કરવા માટે કોઈ કુતર્ક ને કોઈ દાખલો અવળો લાગુ પડતો નથી કે. એ પર સમજીને અંગીકાર કરીને અતિ રૂઢ થયેલો, ગાઢ ભગવાનની પર્યાય તરફ જો ન જોતા અને એ પર્યાયને દ્રવ્ય તરફ ન જોતા, અતિ ગાઢ થયેલો, રૂઢ થયેલો, રૂઢ રૂઢ દ્રઢતર સંસ્કારને લઈને, અનાદિ અનાદિ એનો સંસ્કાર દ્રઢતર દ્રઢતર નથી લીધો એટલું. દ્રઢ ને દ્રઢતર ત્યાં સુધી લીધો, દ્રઢતમ નથી લીધો. એટલે બધે જઈ શકતો નથી કે એમ કે છે એવું જ એનું. એની પણ સંસ્કારની પણ અમુક મર્યાદા છે. એટલો બધો શુદ્ધ પ્રભુ છે કે એ પરને પોતાના માનવાની હદમાં પણ દ્રઢતમ થતો નથી. આ દ્રઢતર સંસ્કારને લીધે સંસ્કારને લઈને કંઈ થતું નથી એમ આવ્યું છે ને. આ તો પોતે પરના માનવાનો સંસ્કાર પોતામાં છે, સમજાણું કાંઈ. એ ત્યાં જે આવ્યું થયું તો ઇન્દ્રિયોનું જ્ઞાન સંસ્કાર પૂર્ણ ઉઘાડ એ કંઈ કામ ન કરે એમાં. સીધું જ્ઞાન આત્માનું થાય તેમનું જ્ઞાન. ગુરુનો સંસ્કાર નહીં હોય કંઈક, એને લઈને અત્યારે જ્ઞાન થાય એમ નથી, એવું સ્વરૂપ નથી કે છે. એ તો વર્તમાન જ પોતે પર સંસ્કારના લક્ષને છોડી ભલે સારા સંસ્કાર પહેરેલા ચંદ્ર. હે તેનો પણ લક્ષ છોડીને પ્રભુ ત્રિકાળ આનંદનો નાથ ના છે. જ્ઞાયક દળ છે, ધ્રુવ દળ છે, તેના તરફ ઢળ વળ એ સ્વતંત્ર છે. આવા દૃઢતર સંસ્કારને પણ છોડી શકે છે, અને કહેવાના આશયમાં દૃઢ સંસ્કાર થયા એમ કહેવાના આશયમાં પણ એ દૃઢતર સંસ્કાર ટાળવાને ટેકે છે. એ દૃઢતર સંસ્કાર છે એનું એને જ્ઞાન કરાવે છે, અને કરીને એ સંસ્કારને ટાળવું એનું એ તાત્પર્ય છે. પણ ત્યાં એમાં રહેવું એનો મતું માટે આ દૃઢ સંસ્કાર છે નહીં ટળે તને, અને માટે અમે ઉપદેશ આપીએ છતાં તને લાભ નહીં થાય. ઉપદેશ તો લાભ નહીં થાય, પણ તારા દૃઢ સંસ્કાર છે માટે લાભ નહીં થાય એમ અમારા અહીં કહેવું નથી કે છે. એ દૃઢ સંસ્કાર, દૃઢતર સંસ્કારને લીધે પરદ્રવ્યને પ્રતિદિન એક સમયના વિસામાં વિના પરદ્રવ્યને જ હંમેશા ગ્રહણ કરતો, પરદ્રવ્યને પ્રતિદિન હંમેશા સમયના એક સમયનો પણ જ્યાં વિરાહ પડવા દેતો નથી. એક સમયનો જો વિરહ પડે તો દ્રવ્ય તરફ જળી જાય. આમાં એમ નથી લીધું કે કર્મનું જોર છે, દર્શનોનું જોર છે, માટી તે આચ્છાદિત છે ને એવું નથી, એને લઈને નથી સમજતો એમ નથી લીધું. મોટો ફેર છે ત્યારે, જ્યાં હોય ત્યાં એ જ. પણ એ બધો વિકાર છે, એ દર્શન કર્મને લઈને છે ને, કર્મને લઈને છે, પણ આ કર્મની વાત જ નથી. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, શ્રીમદમાં એમ આવે છે ને, તારી ભૂલથી તું રખડ્યો, તારી ભૂલ એટલી કે પરને પોતાનું માન્યું ને પોતાને ભૂલી ગયો, છે ને એનું સૂત્ર ત્યાં બોટાદમાં લખેલું છે મેળી ઉપર. આચાર્યો એમ કે છે, તું તારી ભૂલથી રખડ્યો એક વાર, હવે તારી ભૂલ કઈ, કર્મથી રખડ્યો એ નહીં. તારી ભૂલથી તું રખડ્યો છો, એ ભૂલ તારી કઈ, કે પરને પોતાનું માનવું ને સ્વતર ચિદાન દરિયો ભર્યો છે તેને ભૂલી જવો, જેનાથી તે ચીજ ખાલી છે. પરદ્રવ્યના ગુણ પર્યાયથી એને રાગથી તો પ્રભુ ખાલી છે, એને એનાથી ભરેલો અને એ મારા માનવા, એ જ ગુણના ભરેલાને ભૂલી જવાની રીત છે. કોઈ કર્મ ફરમે રોક્યો તને છે એમ છે. સંવરમાં પણ એમ કીધું ને, ભેદ વિજ્ઞાન સિદ્ધા, તે સ્ત્રી અભાવ તો બધા, એમ નથી કે કર્મ ના જોર ને લઈને બંધાયેલો છે. હા હા હા, વેદ વિજ્ઞાન સિદ્ધા કર્મ ને શરીર ને વાણી ને એના ગુણ ને એની પર્યાય એના અને પોતાનો રાગ એનાથી ભેદ જ્ઞાન કરે તો સ્થિત થાય, તો એને સંગત દર્શનથી માંડીને પૂર્ણતાની પ્રાપ્તિ થાય. ભેદ વિજ્ઞાન સીધા સીધા એક કેચન, ત્યાં તો એક જ વાત કરી, સીધા એક કેચન, જે કઈ ની સિદ્ધ થયા તે ખરેખર રાગથી જુદા પાડીને ભેદ જ્ઞાનથી સીધા થયા છે. એમાં કોઈ બીજો ઉપાય કયો નથી. વ્યવહારથી ભેગું આવીને રાગથી થાય, દયારામને પૂજા ભક્તિના પરિણામથી આત્માને સિદ્ધિ થાય, એમ તો કહ્યું નથી. અહીંયા તો એ જ કહ્યું કે વિકલ્પ માત્રનો ભેદ જ્ઞાન કર્યો છે. ભેદ જ્ઞાનને લઈને ભેદ જ્ઞાન સીધા સીધા એક કિર જેટલા અનંત થયા. હા હા હા, અનાદિ કાળથી છ મહિના ને આઠ સમયમાં છસે ને આઠ મુક્તિને પામે છે, એ ભેદ વિજ્ઞાનથી પામે છે. હા હા હા, એમ આવ્યું કે નહીં? વેદ વિજ્ઞાન સીધા સીધા એ કેલ કેચનમ, કોઈ પણ જેટલા આનંદ ભાવમાં આનંદ જીવ માર્ગમાં ઉત્પાદના એ ભેદ જ્ઞાનથી પહેલા છે. પરને પોતાના સહાયક તરીકે માની નહીં. હા હા હા, ધર્માસ્ત્રી કાંઈ સહાયક કહ્યું છે ને એનું, પણ એને પાછું ન્યાય એમ તો કીધું છે ને, એ તો ઉદાસીન નિમિત્ત છે. હા, એ કઈ એવી જ રીતે બધી ચીજો નિમિત્ત માત્ર ચીજો ઉદાસીન નિમિત્ત છે. તને કંઈ કરાવે છે એ ધર્માશ્રી કઈ વાત કીધું છે. હા હા હા, ધર્માશ્રી કઈ જેમ નિમિત્ત બીજી ચીજ છે, અનંતો અનંતી કર્મનો ઉદય ફોગ બધી નિમિત્ત માત્ર છે, ધર્માસ્તી કઈ વાત છે. હા હા હા, ત્યાં તો એમ સિદ્ધ કર્યું છે, ધર્માસ્તીથી જો ગતિ હોય તો ગતિ આ જીવ ગતિ પહેલા જ કરે, અધર્માસ્તીથી થીર હોય તો થીર થયા જ કરે, ને આ તો ગતિ કરે તો ત્યાં એને નિમિત્ત કહેવાય, થીર થાય તો એ નિમિત્ત, એનો અર્થ શું થઈ ગયો? ગતિ કરવામાં પણ પોતાની પર્યાયથી તે કાળની યોગ્યતાથી ગતિ થાય ત્યારે એવડાને નિમિત્ત કહેવાય, નહીતર તે નિમિત્ત છે જો એનાથી થાય તો તે સદાય નિરંતર ગતિ કરાયા જ કરે, એ જ ઉડાવે છે વાત. હા બે દ્રવ એ સિદ્ધ કરે છે કે બે દ્રવ સ્વતંત્ર છે, તારે માટે કંઈ પ્રેરક છે અને એ આવીને તને ગતિ કરાવે છે, તો એ ગતિ કરાવે તો અધર્માસ્તી કા થીર કરાવે, તો એ તો પ્રસંગ રહેતો નથી. હા હા હા, તું ગતિ કરવાનો સમયની યોગ્યતા. હા હા હા, એ પ્રશ્ન ઉઠ્યો છે ને કે નારકીમાં જાય છે ત્યારે નારકીનું આયુષ્ય એને લઈ જાય ત્યાં, કે ના આયુષ કર્મની પર્યાય તો જડની પર છે, અને તે સમયનો તે જીવનો તે સમયનો તે પર્યાય તે પ્રકારે ગતિ થવાની ત્યાં આગળ જવાની યોગ્યતા વાળો જીવ છે, એ કર્મને લઈને નથી. હા હા હા, ત્યાં પણ એમ માનવું કે આયુષને લઈને ગતિ કરે છે તો પરની પર્યાયને લઈને પોતાની પર્યાય થઈ, એમ થયું ના, શું પ્રભુની શૈલી. આયુષ કરણ ના સૈનિક રાજે બાંધ્યું છે ને, નહીં તો તીર્થંકર થવાના, સમય સમય તીર્થંકર બાંધે છે, જેથી આયુષ બાંધ્યું તેથી નરક માં જાય છે એમ નથી. તે સમયનો ઉત્પાદ નો પર્યાય પોતાનો પોતાથી સકાળ છે માટે ત્યાં સકાળથી આમ ગતિ કરે છે. આ નરકમાં જવાની એ સકાળને યોગ્યતાથી ગતિ કરે. આ નરકનું આયુષ્ય તેને ત્યાં નરકમાં લઈ જાય છે, અને નરકમાં પણ છે તે એક નરકનું આયુષ્ય છે માટે ત્યાં એ ત્યાં રહ્યા છે એમ નથી. નહીતર કોકની પર્યાય ને લઈને કોકની પર્યાય થાય એમ થયું તો. અહીં પણ મનુષ્યનું આયુષ છે, જેટલો કાળ અહીંયા શરીરમાં જીવને રહેવું એને નથી કે છે. નહીતર તો આયુષ્યની પર્યાય ને લઈને મારી પર્યાય શરીરમાં રહેવાની યોગ્યતા રહી. આવું આખું એના સિદ્ધાંતોના દાખલા આપવા જાય તો દાખલા કેટલા આંકડા પડે. ચશ્માની પર્યાયને પણ આમ હું કરું છું તો એ પર્યાયનું ધણી સ્વામી થાય છે. તે પર પર્યાયને કહું છું એટલે પર પર્યાયને પોતાની પર્યાય માને છે. એકબીજાની પર્યાય અનંત અનંત એક સમયમાં સાથે એક પ્રદેશમાં છે. આકાશનો એક પ્રદેશ એમાં ભગવાનનો અસીમ પ્રદેશ છે, ત્યાં અનંતા નિરોધના જીવના પ્રદેશ છે, અનંતા કર્મ શરીરના પ્રદેશ. દરેક પર્યાયનો સમય પોતાનો છે તેથી ત્યાં તે રહ્યા છે. નારકીમાં નગોદમાં રહ્યા એ નિગોદનું આયુષ બાંધીને ગયા છે માટે ત્યાં રહ્યા છે. નહીતર તો એ પરની પર્યાય ને પોતાને માની છે એમ થયું. અહીં કે છે કે દ્રઢત્વ સંસ્કારને લીધે એની ખતમણી જેવી ઊંધી થઈ જાય છે. પરદ્રવ્યને પ્રતિદિન ગ્રહણ કરતો, પ્રતિદિન એનો અર્થ પ્રત્યેક સમય શબ્દ તો આમ છે ને, પ્રતિદિન એટલે હંમેશા. પ્રતિદિન ગ્રહણ કરતો બળી ઇન્દ્રિયોની રૂચિ વિશે તિરસ્કાર કર્યો છે. ઇન્દ્રિયો કેવી છે, બળી હલકી સાપિત બળી ગયેલી છે, એ તો તારામાં છે જ નહીં, જીવતી એ ચીજ એ તારામાં છે જ નહીં. એ તો બળી ગયેલી ઇન્દ્રિયો બધી પાંચ. તારે હિસાબે તો એ ઇન્દ્રિયોનો અભાવ છે, તારું સત તારાથી છે અને તેથી તે સત છે એ તારાની અપેક્ષા એ અસત છે. ભગવાન આત્માના દ્રવગુણ પર્યાય સત છે એ અપેક્ષા એમ બીજા બધા ગુણો દ્રઢ પર્યાય થી અસત છે. આ જગતમાં તારે માટે એ છે જ નહીં. આ હા હા અસત છે તે જીવન, તે જીવનને તે સતને સત માનવું, તારા અપેક્ષાએ બીજા દ્રવ્યો અદ્રવ છે, અક્ષિત્ર છે, અકાળ છે, અભાવ છે. હા 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 એને પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં મેળવવા માનતા કયો માને તો કઈ મળી જતા નથી. હા હા માને એ કઈ માનતા દ્રવ્યમાં મળી જતી નથી. ઇન્દ્રિયો શબ્દ વાપર્યો છે. દર્દ ઇન્દ્રિયોની રૂચિ બળી ગયેલી હલકી સાપિત એના ઉપર તારો પ્રેમ આવે કે એના રૂચિને વશે અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવૃત્ત આવતો. હા હા ભગવાન તો ઇન્દ્રિયોથી ભિન્ન અદ્વૈત ચીજ એકલી છે. એને આ ઇન્દ્રિયોનું દ્વૈતપણું એકમાં અદ્વૈતમાં દ્વૈતપણું પ્રવૃત્ત આવતો. હા જાણે કે આ જ્ઞાન મને થાય છે ત્યાં જડ ઇન્દ્રિયો છે માટે થાય છે. કાન થી જ્ઞાન થાય છે કે સાંભળવાનું જ્ઞાન થી એ ભલે ગયેલી ઇન્દ્રિયો તિરસ્કાર કરવા લાગે એટલે તિરસ્કાર ની શબ્દ શબ્દ ભાઈ ઓગણી ગાથા સમય સાર. એ પર પદાર્થ રાગ દ્વેષથી માંડીને પર પદાર્થ તિરસ્કારની તારી ચીજનો તિરસ્કાર કરે છે. એની હયાતી માનતા તારી હયાતીનો તિરસ્કાર થાય છે. એને લઈને હયાતી માનતા તારી હયાતીનો અનાદર થાય છે. એક પણ વાત સત્ય હોવી જોઈએ ને, મોટી લાંબુ હોય પણ સત્યનું હાથ અશ્ના અંદર આવે એ વસ્તુ સત નહીં. મળી ગયેલી ઇન્દ્રિયોની રૂચિઓ છે. મરી ગયેલું મળદું તેને જીવતી રૂચું રાખ્યો ના. એ મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે. એ આવે છે એક કલા મરદાને જીવતું માનવું છે એમ કે આવે છે. બહુ નાખે મારો બહુ માર્ગ પ્રકાશ હજારો બોલ નાખ્યા છે. એ બળી ગયેલી ઇન્દ્રિયોની રૂચિ રૂચિ વશે હો અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવૃત્ત આવતો. ઇન્દ્રિયના વિષયોમાં પદાર્થોમાં આ સારાના નરસા એ તો ત્યાં સુધી કહ્યું હતું ને કે આત્મા છે તે ભલો છે અને પરદ્રવ તે ગુંડા છે. એ રાગ વિષ્ણુ કામ મોક્ષમાં પ્રકાશ પણ 128 અને કહ્યું છું. આ વસ્તુ પોતે હું છું તે ભલું છે અને બીજી બધી ચીજો ગુંડી છે એ જ રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ છે. જાણનારને હું ભૂલો ને આ ભૂંડું એવું જાણનારમાં ક્યાં છે? હા અદ્વૈતમાં એકનો પ્રભુ છે ભિન્ન, એને આ ઇન્દ્રિયો બળી ગયેલી બળી ગયેલી તિરસ્કાર કરવા લાયક તિરસ્કારણીય, તેમાં એના અંશને પણ વર્તમાનમાં પ્રેમમાં પીડ્યો. આ રૂચિ કીધી ને, રૂચિને વિશે અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તા હતો, રૂચિત અરૂચિત વિષયોમાં રાગ દ્વેષને પામીને રૂચિત એટલે કે ગોઠતા ગમતા, અરૂચિ એટલે અણગમતા, ગમતા અણગમતાના ભાગલા પડ્યા. વસ્તુમાં ભાગલા નથી, વસ્તુ તો બધી જ્ઞેય છે. તીર્થંકર પણ જ્ઞેય છે, નિગુદનો જીવ જ્ઞેય છે, ગાયનો જીવ છે, પણ જ્ઞાનમાં જ્ઞેય છે. એમાં ભાગ પાડ્યા બે કે આ ઠીક નથી ન ઠીક, એ વસ્તુમાં ભાગ નથી, ભ્રમણાથી ભાગ ભાગ પાડ્યા. હા 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 હા, આવું સાંભળવું કઠણ પડે. ભાગશાળી ને કાને પડી એવી વાત છે. અરે આવી વાત ક્યાં છે ભાઈ? આ રૂચિત અરૂચિ વિષયોમાં રાગ દ્વેષને પામીને અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા. આ શું કે છે? પાણીનો પ્રવાહ એકદમ આવતો હોય, એમાં પુલ આવ્યો, પુલ વચ્ચે સેતુ, પુલ બે ભાગ પડી ગયા, પાણીનો એક એક આમ હર્યો ને એક વાર આમ હર્યો, પુલ બંધાય ને અંદર એક નાખી, એક જ હોય ભલે. એકરૂપ પ્રવાહ છે, અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા, સેતુ બંધની આ પુલ, પુલ પાણીનો પ્રવાહ ધોધ માર હાજો આવે છે, એમાં જ્યાં પુલ આવ્યો ત્યાં બે ભાગ પાડી નાખ્યા. અમુક પાપ પ્રવાહ આ બાજુ માંગ્યો ને અમુક પ્રવાહ માંગ્યો, બે ભાગ પડી નાખ્યો. શું કે છે? અતિ પ્રચુર જળ સમૂહના વેગથી વેગથી પ્રહાર પામતા સેતુ બંધની માફક વિદારી થતો. જ્ઞાનનો પ્રવાહ તો એક રૂપે જાણવું એનો સ્વભાવ, એમાં દ્વિધા કરતો સેતુ ને જેમ પાણીના પ્રવાહના બે ભાગ પડી જાય છે, એમાં રૂચિ ને અરૂચિ ઠીક ને ઠીક. પાંચેન્દ્રિયના વિષયો એક જ પ્રકારના જ્ઞેય છે, એને જ્ઞાનનો પ્રવાહ એક રૂપે ચાલતો છે, તેને એ પ્રવાહના ભાગ પડી નાખે છે. એમાં આ ઠીક છે ને આ ઠીક છે, આ એ પ્રવાહ તૂટી ગયો. ધોધ માર પાણીનો પ્રવાહ આવતો હોય, 25 ઇંચ વરસાદ આવ્યો હોય, તમામ પુલ જ્યાં આવે ત્યાં ભાગ પડી ને એક એક રૂપે આવતો તો ત્યાં ભાગ પડી ગયા. નાખવા એ કહેવાય પડ્યું ને. અતિ પ્રચુર જળ સમૂહ, થોડું ઘણું સાધનું પાણી એમ નહીં, અતિ પ્રચુર જળ સમૂહનો વેગ પાછો, જાજો પાણી હોય ને વેગ એવો હોય, છતાં જ્યાં પુલ આવે બે ભાગ પડી. એમ ભગવાન આત્માના જ્ઞાનનું પૂર છે, એક રૂપ પ્રવાહ ચાલે છે, એમાં ઇન્દ્રિયોના વિષયમાં બે ભાગ પાડતા દ્વિધા વિધારિત થતો. આ ઠીક છે ને આ અઠીક છે, બરફ મને ઠંડો ઠીક છે, અગ્નિ ઠીક નથી, મરચું ઠીક છે કે ખાસ ને લઈને મને શરદી છે એટલે આવા ભેદ પાડે છે મારો તો છે. એનો પ્રવાહ એક રૂપ જ્ઞાતા દ્રષ્ટાનો છે, એમાં વિષયના પદાર્થો જે છે તેમાં બે પ્રકાર નથી, છતાં તેને પોતાના અજ્ઞાનથી બે પ્રકાર ભેદપણાને પામી દે છે. આ ઠીક છે, આ ઠીક નથી. હા હા હા, શરીર સારું મળ્યું એટલે ઠીક છે મને આવે છે ને, શરીર આ જમ ખાવું ધર્મ સાધન પુરુષાર્થ સિદ્ધિ ફાવે છે. પેલા લખાણ એ તો નિમિત્ત ની બાપુ બાપુ. હા હા હા, આવી નતું લી ઓલામાં લાગ્યો ને એમ અવ્રત ને તડકે રહેતા વ્રત ને છાંયે રહેવું એ સારું છે સમાધિ શતક. કઈ અપેક્ષા કહ્યું બાપુ, એકલા વ્રત ના વિકલ્પ છે એની અપેક્ષા નથી ત્યાં. એ ચોથો એકલો ચોથે ગુણ સ્થાન એકલા વિકલ્પ વ્રત ના એ હોય શકે? હા હા હા, ત્યાં તો જરી શાંતિ ને વધારીને અંદર વ્રત ના વિકલ્પ હોય છે એને ત્યાં અવર્તના દુઃખમાં ન રહેતા આ છાંય છે ઓલાની અપેક્ષા એમ કહેવામાં આવ્યું છે. પણ સારી ઓલી શાંતિ છે હો એની અપેક્ષા કરીને, એકલા વર્તના વિકલ્પો છે માટે ત્યાં સારું છે છાંયો છે એમ નથી. અંતર શાંતિ વધી છે થોડી. એની ભૂમિકામાં અવ્રતના વિકલ્પ હોય છે, એ અવ્રતના ભાવ કરતા આ ઠીક છે એમ અપેક્ષા કહેવામાં ઓલી શાંતિ વધી છે ને એ ભૂમિકામાં વિકલ્પ બીઠા છે એ અપેક્ષા. હા હા હા, આને જુદા પાડવા. ભગવાનનો આત્મા, આત્મા જે છે એ તો જ્ઞાનના જાણક પ્રવાહનો નૂરનું પૂર છે. જાણક 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 જાણકનો પૂર છે તેને સેતુ પુલ આવે તો પુલમાં એ પ્રવાહના બે ભાગ પડી જાય છે. એમ ભગવાન આત્માનો પ્રવાહ નૂરનો એક રૂપ પ્રવાહ છે. ઇન્દ્રિયોના વિષયોમાં એક જ પ્રકારના પદાર્થ છે જ્ઞેય, છતાં તેના બે ભાગ પાડે છે કે આ મને ઠીક ને આ મને ઠીક, એ જ્ઞાનના પ્રવાહના ખડકા કરી નાખે છે. થોડી થોડી ભાષા સમજાય, થોડી થોડી ભાષા ફાની છે પણ ગુજરાતી. હા રૂચિ તો રૂચિ વિષયોમાં રાગદ્વેષને પામીને અતિ પ્રચુર પ્રવાહ, જળ સમૂહનો પ્રવાહ ચાલતો હોય મોટો, 5-10 ઇંચ વરસાદ આવ્યો હોય, નદીનો પાણી ભરચક નામ હાલતો, એમાં પુલ આવ્યો હોય, બે ભાગ પડી જાય ફળાક દઈને. એમ પ્રભુ આત્મા ચૈતન્યનો નૂરનું પૂર ચાલે સંદર, એના એકરૂપ પૂરમાં વિષયો ઇન્દ્રિયોના વિષયોમાં એક જ રૂપે જ્ઞાનમાં જ્ઞેય તરીકે છે, જ્ઞાન પણ જ્ઞેય તરીકે જાણે, જ્ઞેયમાં પણ જ્ઞેય જણાવવા તરીકે છે, એમાં બેમાં કંઈ ફેર નથી ભેર. પણ છતાં એક વિષય અનુકૂળ છે આ મને. હા હા, વિષયની વાસના અને ભોગ શરીરનો એ મને ઠીક છે. અરે પ્રભુ એ ઠીક છે ક્યાંથી તને આવ્યું? આ અને રોગ આવ્યો એકસો ને 6 ડિગ્રી 8 ડિગ્રી તાવ, પણ એ તો ઇન્દ્રિયનો વિષય કે પરવસ્તુ છે, એમાં આ અઠીક છે અને નિરોગતા. આ હા હા, આવા ભાગલા જ્ઞાન પ્રવાહમાં તે વિષયની વૃત્તિથી બે પાડી નાખ્યા છે. આકરું કામ છે ભાઈ. વિતરાગ ધર્મ કોઈ સાધારણ નથી. આ ત્રણ લોકનો નાથ મહાવીર માર્ગ બિરાજે છે. શ્રી મંદિર પ્રભુ તો બિરાજે સમોસરણમાં પાંચે ધનુષ એનો પ્રવાહ છે. ત્યાંથી આવીને આ વાતો છે. કર્મકુંડાચાર ત્યાં ગયા. આડદી રહ્યા. આવીને શાસ્ત્રો રચ્યા. એની વાણીના રસના ઉદઘાટન અમૃતચંદ્રાચાર્ય કર્યા. કે ભાઈ પ્રભુ આમ કહેવા માંગે છે ભાઈ, એનું રહસ્યનું ઉદઘાટન અમૃતચંદ્ર આજ કર્યું છે. દ્વિધા વિદાયિત થતો એકદમ ક્ષોભ પામે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપે પ્રભુ જ્ઞાનના નૂરના તેજનો પૂર એ તો પર વસ્તુને પર તરીકે જાણવાના સ્વભાવ વાળો છે અને પર વસ્તુ છે તે જણાવવા લાયક જ છે એવા બે ભાગ એમાં છે. છતાં બીજા બે ભાગ પડ્યા કે આ વિષય ઠીક છે ને આ વિષય ઠીક નથી. મિશુમને ભૂખાતા મીઠાશ મને આવે છે, અફીણને પીતા કડવાશ આવે. બાપુ કડવાશ ને મીઠાશ તારામાં આવતી નથી. કડવાશ ને મીઠાશ તો જડ છે. પ્રભુ તું તો અરૂપી છો ને એ અફીણને કડવાશની ગાની ગણપણ તને અડતું નથી. પણ ભેદ પાડીને તે એમ વિકલ્પ ઉઠાયો. ગજબ વાત કરી છે. અત્યંત ક્ષોભ પામે છે. એ તો આકુળતા ન પામ્યો. બે ભાગ પડ્યા કે આ વિષય ઠીક ના ઠીક. એ પાણીના પ્રવાહના બે ભાગ પડી ગયા જે પૂરમાં, એમ નૂરના તેજના પૂરમાં બે ભાગ તે પડ્યા પ્રભુ. ઠીક ને ઠીક મોહને તેમ ઉત્પન્ન કર્યો, મિથ્યાદ ભાવને ઉત્પન્ન કર્યો. અવારે આવ્યું છું ને બ્રાહ્મણનો ચંડાળનો દીકરો હતો પણ છતાં બ્રાહ્મણ અમારા ખપે નહીં અમારે ખપે નહીં એમ શુભ ભાવ વાળા કરતા થઈ અને અમારા ઇન્દ્રિયના વિશે ખપે નહીં આ ન ખપે. ભાઈ બધું તિરસ્કાર કરી શું કરવું તારે. એ બે ભાગ પડ્યા અમારે ખપે નહીં આ ખપે. જ્ઞાતા છો ને એમાં બે ભાગ ક્યાંથી પડ્યા? આ અમારે ખપે નહીં ને અમારે ખપે. એવો ક્ષોભ પામે છે. આથી મોહ રાગ દ્વેષ એ ભેદોને લીધે મોહ ત્રણ પ્રકારનો છે. આ રીતે મોહના ત્રણ પ્રકાર કરવામાં આવ્યા અને એને લઈને ચાર ગતિમાં રખડે છે વિશેષ કહીશ.